તારીખ 26/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140.
ત્યારે સ્વરૂપનો આનંદ અનુભવમાં આવે છે. મારું સ્વરૂપ અનંત આનંદ સ્વરૂપ છે એવા નિષ્પદને અનુભવથી ત્યાં જાણે છે. અંદરના ભેદને જાણે તેને ભેદી કહે છે. અહીંયા અંતરનો ભેદ જાણે, અંદરનો ભેદ જાણે તેને ભેદી કહે છે. અંતરનો મર્મ જાણે કે પુસ્તકના અભ્યાસથી વસ્તુના સ્વરૂપને જાણે છે એમ નહીં, પણ સ્વભાવના જાણવાથી ગુણમય જે અનંત ગુણમય સ્વભાવ છે તેના જાણવાથી એટલે તેના અનુભવથી વસ્તુના સ્વરૂપને જાણે છે કે મારું સ્વરૂપમાં આનંદનું પદ છે એ આવું છે. આનંદ પદ સ્વરૂપી હું આવો છું. પછી કોઈ પણ ગુણથી લે, જ્ઞાન સ્વરૂપે આવો છું, પણ અહીંયા આનંદનો વિશેષ વાત લે સાહેબ. કેમ કે અનુભવમાં તો મુખ્ય આનંદ જ છે. અનુભવમાં આનંદ એટલો મુખ્ય છે કે ત્યાં જ્ઞાન પણ ગૌણ છે. કેમ કે જ્ઞાનનું ફળ આનંદ છે. જે જ્ઞાન સાધન છે એ સાધન થી સાધ્ય શું કર્યું? કે આનંદ ને સાધ્ય કર્યો, આનંદ ને પામ્યો. આનંદ છે એ જ્ઞાન નું ફળ છે, પ્રયોજન પણ આનંદ નું છે. દુઃખ નો અભાવ થાય અને આનંદ ની ઉત્પત્તિ થાય એ આખરી ધ્યેય છે. એક અર્થમાં એ વપરાય છે અને જુદા જુદા વપરાય છે. પણ સુખ છે એને ચારિત્રમાં લઈ જાય છે જયારે જુદા જુદા વપરાય છે ત્યારે. નિરાકુળ લક્ષણ સુખ અને આહલાદ લક્ષણ આનંદ, એમ બે જુદા જુદા લક્ષણ પાડે છે. નિરાકુળ લક્ષણ સુખ અને આહલાદ લક્ષણ આનંદ. આમ તો ભાવ તો ભણતો ભાવ છે, આનંદ અને સુખ છે એ એકબીજાની સાથે મળતો ભાવ છે. ના, જુદા જુદા લઈ શકાય છે પણ કોઈ વાર એકાર્થમાં વપરાય છે. સુખ ઉત્પન્ન થાય ત્યાં આનંદ ઉત્પન્ન થયો, આનંદ ઉત્પન્ન થયો ત્યાં સુખ ઉત્પન્ન થયું એમ કહેવાય છે. કેમ કે બે સાથે હોય જ છે. નિરાકુરતા હોય પછી આહલાદની વાત છે, આકુરતા મટે પછી આહલાદ આવવાનો વાત છે. આકુરતામાં ઉભા ઉભા તો આનંદ આવવાનો પ્રશ્ન રહેતો. પણ એ વિષય બધા ગમે તેમ બહુ સૂક્ષ્મ પડતા હોય, ગમે તેમ સુરતાલી શક્તિમાં સુખ શક્તિનું વર્ણન લીધું છે. આનંદને જુદું પાડીને વર્ણન નથી લીધું. જ્ઞાન દર્શનનું વર્ણન લીધું છે પણ શ્રદ્ધાને જુદી પાડીને વર્ણન નથી લીધું. શ્રદ્ધા ગુણનું વર્ણન લીધું છે, એમ આનંદ ગુણનું નથી લીધું, સુખ ગુણ લીધો છે. જુદા લેવા એના લક્ષણ જુદા લઈએ ને, નિરાકુળ લક્ષણ સુખ અને આહલાદ નું લક્ષણ આનંદ. આકુળતા જેનું લક્ષણ અર્થાત અનાકુળતા જેનું લક્ષણ અર્થાત સ્વરૂપ છે એ સુખ શક્તિ. અનાકુળત્વ લક્ષણ આ સુખ શક્તિ એટલું સંસ્કૃત છે. આકુળતા નામ દુઃખ છે, આકુળતા નામ દુઃખ છે. દુઃખ નો અભાવ તે સુખ છે. આહલાદ છે, આનંદ ની અંદર આહલાદ છે. એટલે તો તિર્યંચ ને પણ વિશેષ જ્ઞાન નહીં હોવા છતાં એને આનંદ 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 અનુભવના કાળે જીવ આનંદ વિભોર થાય છે એવો આનંદ નો ઉછાળો છે. કહ્યું છે કે તો એવો આનંદ છે કે જાણે પરિણામમાં માતો નથી. અંદર જીવું તો અંદર તો આનંદ નો દરિયો છે, ઉછળ્યો પર્યાયના કાંઠે આવીને ઉછળ્યો આનંદ. ઉછળ્યો છે એટલે આનંદ તરંગ લેવામાં આવે છે, અથવા એ ઘણો આહલાદ છે એવો આનંદ અનુભવ છે. એટલે તો આગળ જોયું કે ત્યારે ઇન્દ્રાદી ના ભોગ વિલાસ છે, ત્યારે ઇન્દ્રાદી સંપદા ના ભોગ રોગવત ભાસે, રોગમાં જેમ ઉપાધિ છે એમ ઇન્દ્રાદી સંપદાના ભોગ, ઇન્દ્રાસન ઉપર બેસવા જાય, દૈવી ઇન્દ્રાસન ઉપર બેસવાનો વિકલ્પ ઉઠે એ ઉપાધિ ભાસે. આ રોગમાં જે ઉપાધિ છે આ ઉપાધિ છે, એટલો અંદરનો આનંદ જુદી એવી ચીજ છે. લોકો જેને સુખ કહે, નીચેના ઇન્દ્રની નીચેના પુણ્યવાળા દેવોને એમ થાય કે અમને આવું ઇન્દ્રપદ હોય તો સારું, એમાં અહીંયા નીચે હોય છે એવી રીતે. સામાન્ય માણસને એમ થાય કે અમારે આવે મોટર ગાડી બંગલા ફલાણું ઢીકું હોય તો સારું, એમ ત્યાં પણ નીચેના ઓછા પુણ્યવાળા દેવો છે એને વિશેષ પુણ્યની આકાંક્ષા થાય. આનંદ ગુણ તો આનંદ ગુણ નું પરિણમન તો ગુણ નું પરિણમન તો ગુણ પરિણમે છે, એમાંથી ગુણ નું પરિણમન આવે છે. પણ શ્રદ્ધા વિપરીત હોય તો આનંદ આવવાનો પ્રશ્ન નથી. આનંદ સ્વભાવની શ્રદ્ધા હોય તો આનંદ ઉત્પન્ન થાય. જેમાં આનંદ નથી એવા જળ પદાર્થમાં સુખની આનંદની શ્રદ્ધા હોય કે આનાથી મને આનંદ આવે છે, ઉનાળો છે ને હું ઠંડુ પીવું કોલ્ડ ડ્રિંક પીવું એટલે મને આનંદ આવે, તો એ શ્રદ્ધામાં આનંદ આવવાનો નથી, એમાં આનંદ ઉત્પન્ન ન થાય. પણ આનંદ સ્વભાવની શ્રદ્ધામાં આનંદ ઉત્પન્ન થાય, એટલી વાત ચોક્કસ. શ્રદ્ધા તો બધાનું મૂળ છે, આખા સ્વભાવને શ્રદ્ધનારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા ઉત્પન્ન થયા વિના એકેય ગુણનું સૌનું પરિણમન થાય નહીં, અને શ્રદ્ધા થાય તો બધા ગુણનું સૌનું પરિણમન આપોઆપ થાય. એવો નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. એક શ્રદ્ધા ગુણને બીજા અનંત ગુણના શુદ્ધ પરિણમન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, કર્તા કર્મ સંબંધ બને, એના પરિણામને કરે એમ નહીં, શ્રદ્ધા આનંદને કરે એમ નહીં, પણ શ્રદ્ધા થાય ત્યાં અવિનાભી અવિનાભાવીપણે આનંદ ઉત્પન્ન થાય થાય ને થાય છે. સુગાનજી લીધું છે કે પ્રથમ શ્રદ્ધા ક્યારે થઈ ગણવી, કે શુદ્ધ ઉપયોગના કાળમાં આનંદની ઉત્પત્તિ થાય ત્યારે. પત્રમાં એવી વાત આવે છે ભીમતાનો, ऐसी प्रथम यथार्थ श्रद्धा जब ही कही जाती है कि ऐसी श्रद्धा के प्रसार के साथ ही लीनता का प्रथम आत्मानुभव होता है. लीनता एकाग्रता स्थिरता ले, आनंद सर्वगुणांश के सम्यत्व है, इतने आनंद गुण पण એની અંદર આંશિક શુદ્ધ રૂપે વ્યક્ત થઈને પરિણમે છે. લીનતા છે, ચારિત્રમાં સુખમાં જાય. બેને નિમિત્ત નિમિત્ત સુખ, સ્થિરતા વિના સુખ ન હોય. અસ્થિરતામાં દુઃખ છે, સ્થિરતામાં સુખ છે. શ્રદ્ધા નહીં તો શું કે છે, કોઈ એમ કહે કે હું દેવગુરુ શાસ્ત્રને માનું છું, હું છ દ્રવ્યને માનું છું, હું નવ તત્વને માનું છું, માટે મારી શ્રદ્ધા બરાબર છે, તો એને એમ કહ્યું કે જ્યારે સ્વરૂપ લીનતા ઉત્પન્ન થાય અને આત્માનો અનુભવ થાય ત્યારે એ શ્રદ્ધા શ્રદ્ધા ગણવી, ત્યાં સુધી શ્રદ્ધા શ્રદ્ધા ખરેખર નથી. સાંભળીએ છીએ શ્રદ્ધા નથી, શ્રદ્ધા બીજી છે ને સાંભળે છે, શ્રદ્ધા નથી. સો એ 100% વાત છે કે શ્રદ્ધા નથી. શ્રદ્ધા હજી રાગમાં સુખની શ્રદ્ધા પડી છે અને રાગના વિષયમાં સુખની શ્રદ્ધા પડી છે. એટલે જ્ઞાનમાં પ્રતીતિ સાથે ભણી નથી ત્યાં સુધી એ જ્ઞાન છે એ અધર અધર પરલક્ષી ચાલે છે કે જેનું કાંઈ ખરેખર પરિણામ રિઝલ્ટ મળતું નથી, એનું ફળ કાંઈ મળતું નથી, નિષ્ફળ જાય છે. જ્ઞાન સાધન છે પણ ક્યારે કે જ્યારે જ્ઞાનને પ્રતીતિનો સાથ મળે, શ્રદ્ધાનો સાથ મળે ત્યારે. એટલે તો જ્ઞાન તો શાસ્ત્રના વિષયને ઉઘાડવાળું જ્ઞાન તો સારી રીતે જાણે. અહીંયા આમ જ કહેવા માગે છે 11મી ગાથામાં, ભૂતાર્થના આશ્રય જ સમ્યક દર્શન થાય છે એમ કહેવા ધારે છે. ચોખ્ખી વિવિક્ષા છે અને ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે એ સમ્યક દર્શનનું ખરું સ્વરૂપ છે. આમાં કાંઈ ભૂલ ન દેખાય, આમાં શું ભૂલ છે? આને વર્ષનો સરવાળો લાગુ પડતો, જો વર્ષનો સરવાળો લાગુ પડે તો સુગાનીજીને લાગુ ન પડે. કાળક્રમ સાથે સંબંધ નથી, આ વિષયને કાળક્રમ સાથે કોઈ સંબંધ નથી. આટલો કાળ અભ્યાસ કરે શાસ્ત્રનો તો એને જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય કે સમ્યક દર્શન થાય એવું નથી. ભેદ જ્ઞાન કરે, અંદરમાં વાસ્તવિક રાગથી ભિન્નપણાનો પુરુષાર્થ કરે તો અવશ્ય એને અનુભવ થાય, ગમે વધુમાં વધુ 6 મહિનામાં. પણ એને સતત એક સ્વરૂપ પ્રાપ્તિના એકમાત્ર લક્ષ્ય પૂર્વક ભેદ જ્ઞાન આદરવું જોઈએ. તો અત્યારે જે ઉઘાડ છે એમાં તો 6 મહિના ન લાગે, ઓછો ઉઘાડ હોય, મન પુરુષાર્થ હોય, બે વાત ભેગી હોય તો 6 મહિના લાગે. એટલે અત્યારે 6 મહિના ન લાગે, એટલું બધું ગુરુદેવ શ્રી એ ચોખ્ખું કર્યું છે કે 6 મહિના ન લાગે. અને 25 વર્ષનું અનંતકાળ કાઢે પરલક્ષી જ્ઞાનમાં. તત્વજ્ઞાનમાં તો એવું છે કે જો એની સ્વભાવની સૂક્ષ્મતામાં જ્ઞાન ન વળે તો વિભાવની સ્થૂળતામાં ચાલ્યું જાય. જેમ જેમ કાળ જાય તેમ તેમ કાળનો સરવાળો ક્યાં ગયો? 25 વર્ષે હોય એના કરતા 50 વર્ષે એથી જાડું હોય. આ દશામાં જ્ઞાનની ચાલ છે, કાંઈ સાચી દિશા પકડે અંતરની તો સ્વભાવ પ્રાપ્તિ કરી લઈએ. પોતે જ સાધન છે, જ્ઞાનમ એકમ સાધનમ, સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, જ્ઞાનમ એકમ સાધનમ. અને જો સવળું ન ચાલે તો અવળું તો ચાલે જ છે એના દિનો. એવું ચાલતા ચાલતા કંઈક થોડુંક શરૂઆતમાં આત્મકલ્યાણના ભાવનાથી પ્રવેશ કર્યો હોય એટલે થોડોક વિકાસ થઈ ગયો હોય એ પાછું સ્થૂળ થવા માંડે, ઊંચું જવા માંડે ને ગડબડ ઊભી કરે. એ અંદરની લાઈન ન પકડાની, એટલે ભાવના સારી આવી કે મારે કલ્યાણ કરવું છે, મારું હિત કરવું છે, માટે મારે બધા સ્થાને પુરુષાર્થને બધા સ્થાનેથી ઉઠાવીને એક અહીંયા ધર્મસ્થાન છે ત્યાં લગાવવો જોઈએ, પણ ધર્મસ્થાન એ તો અંદરનું સ્થાન છે, બહારનું સ્થાન નથી. એટલે અંદરના સ્થાનમાં લગાવવાને બદલે પછી બાહ્ય ધર્મ સ્થાનમાં લગાવવા ગયો એટલે એ ચાલ્યો પાછો ઊંધો. દિશા બે જ છે, ત્રીજી દિશા નથી આમાં, એક અંતરની ને એક બહારની. જ્યારે અંતર સ્વરૂપને અંતર સ્વભાવને જીવ ઓળખતો નથી સ્વસ્વરૂપપણે, ત્યારે પરદ્રવ્યને પરભાવને સ્વસ્વરૂપપણે માને છે, સ્વીકારે છે, શ્રદ્ધી લે છે, અને એ જ ક્ષેત્રમાં એ આગળ વધવાનો પછી પુરુષાર્થ ચાલી જાય છે. શ્રીમદજીનું માર્ગદર્શન આ વિષયમાં બહુ સારું છે કે પૂર્વે માનેલા વિચારેલા અનુમાન કરેલા સ્વીકારેલા જેટલા કોઈ મિથ્યા આગ્રહ છે એ તમામ છોડીને સત્સમાગમમાં એક સતને સમજવાના લક્ષ્ય અપૂર્વ જિજ્ઞાસાથી અને અપૂર્વ ભાવનાથી પ્રવર્તે તો એને સતની ઓળખાણ થાય. ઓળખાણ થાય તો અનુભવ થાય, એ સિવાય બીજો કોઈ આમાં ઉપાય. શું કહે છે કે વસ્તુના સ્વરૂપને ગુણના જાણવાથી જાણે, સ્વભાવના અનુભવથી જાણે છે. ગુણનો કુંજ વસ્તુમય છે, ત્યાં સ્વભાવનો કુંજ ગુણનો કુંજ તે વસ્તુમય છે. વસ્તુને ગુણ જુદા નથી, એ વસ્તુમય છે એમ જણાય છે. વસ્તુ અભેદ છે, ત્યાં વસ્તુની અભેદતાનો પણ અનુભવ થાય છે. વિચાર ભેદ વિચારથી વસ્તુનો ભેદ જણાતો હતો પણ અભેદ અનુભવ થતો નહોતો. ત્યાં સુધી વસ્તુની અભેદતા શું છે, વસ્તુ અભેદપણે શું છે એનું જ્ઞાન નહોતું. પણ સમાધિમાં જાણે છે કે વસ્તુ ગુણનો પુંજ છે, સમાધિમાં જાણે છે કે વસ્તુ અભેદ છે એમ સમાધિમાં જાણે છે. ગુણ ગુણીનો ભેદ ગુણથી થયો, ગુણ ગુણીનો ભેદ છે તે ગુણથી થયો. એક ગુણને જોતા ગુણી સાથે એનો ભેદ થયો, જ્ઞાન ગુણ એમ ગુણને ગુણને જુદો ભેદ પાડતા, ગુણથી ગુણીથી ગુણને જુદો વિચાર્યો. ગુણ ગુણીનો ભેદ ગુણથી થયો છે, ભિન્ન ભિન્ન ગુણને લઈને ગુણ ગુણી વચ્ચે ભેદ છે. કેમ કે એક ગુણ છે તે ગુણી નથી, અને આખો ગુણી આત્મા તે કોઈ એક ગુણ સ્વરૂપે નથી. એમ ગુણ ગુણીનો ભેદ ગુણથી થયો, માટે ગુણનો ભેદ અભેદ વસ્તુને જાણવામાં કારણ છે, અથવા ગુણીને જાણવામાં, જાણવામાં એટલે અહીંયા ઓળખવામાં કારણ છે. આ જરા નાજુક વિષય છે કે ગુણના ભેદથી વસ્તુ ઓળખાય છે, અને ગુણ છે એક વસ્તુની સંપત્તિ છે, વસ્તુની અનંત ગુણની સમૃદ્ધિમાંથી પ્રત્યેક ગુણને પોતપોતાનું સમૃદ્ધિયુક્ત સ્થાન છે. પણ એમાં રોકાતા એ ગુણ ભેદમાં જો રોકાય તો અવગુણ થાય, અને ગુણ ભેદમાં નહીં રોકાતા ભેદથી અભેદ ઉપર ચાલ્યો જાય તો અનુભવ થાય, એટલે કે ધર્મ થાય, ગુણ થાય. અવગુણ ન થાય પણ ગુણ થાય એટલે ધર્મ થાય. આટલી એક જ મુદ્દો છે, એ લાભનું પણ કારણ છે સવળું કરે, સવળું પકડે તો, તે જ મુદ્દો અવળું પકડે તો નુકસાનનું કારણ છે. એવું જ જ્ઞાનને વિશે છે કે જ્ઞાનમાં પરપદાર્થ જણાય છે, પરપદાર્થ પ્રતિબિંબિત થાય છે, એટલે જ્ઞાન દ્વારા પરપદાર્થ નો સંપર્ક છે જીવને. જો પરપદાર્થ ને જાણે નહીં તો પરપદાર્થ સાથે બીજી રીતે કોઈ સંબંધ થવાનો પ્રશ્ન રહેતો નથી. તો પરપદાર્થ ને જાણનારું જ્ઞાન પરપદાર્થ સાથે ગૂંચવાય, બંધાય, રોકાય તો અવગુણ થાય, દુઃખ થાય, આકુલતા થાય, એકત્વ કરે તો મિથ્યાત્વ થાય. એ જ જ્ઞાન પરપદાર્થને જાણવા છતાં જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરીને સામાન્યનો આવિર્ભાવ કરે, પોતાને જ મુખ્ય કરે, જ્ઞેયની મુખ્યતા ન કરે અને સ્વને જ મુખ્ય કરે. જાણનાર તે હું એમ પોતાની મુખ્યતા જ્ઞાયકપણે કરે અને પોતાને જ્ઞાયકપણે અનુભવે તો એને સમ્યક થઈને આનંદ ગુણનો અનુભવ થાય, આનંદનો લાભ થાય. એનું એ જ્ઞાન સાધન છે અને એનું એ જ્ઞાન બાધન છે, બાધક થાય છે. સાધક થાય કે બાધક થાય એ જ્ઞાન જ થાય છે. જ્ઞાનમાં અસ્તિત્વ પકડાય એમ અહીંયા ગુણભેદ પણ એવું છે, ગુણભેદનો ઉપયોગ કેટલો કે અભેદને ઓળખવા પૂરતો, આથી વધારે નહીં. ગુણભેદનો ઉપયોગ કેટલો કે ગુણીને ઓળખી લેવા પૂરતો, એટલી વાત અહીંયા લીધી છે. માટે ગુણનો ભેદ અભેદ વસ્તુને જાણવામાં એટલે ઓળખવામાં કારણ છે. કોઈ ગમે તેટલો બુદ્ધિવાન હોય, પાંચમા કળશમાં રાજમલજીએ ટીકા કરી છે, કોઈ ગમે તેટલો અધિક સાધિક હોય, સાધિક એટલે સાધી શકે એવો બુદ્ધિમાન હોય, તો પણ જ્ઞાન તે આત્મા એટલો ગુણ ગુણીનો ભેદ કયા વિના તે ગુણી એવા આત્માને સમજી શકે નહીં. કેમ કે વસ્તુ એના સ્વભાવથી સ્વભાવ વિશિષ્ટ વસ્તુ છે. એ વસ્તુની વિશિષ્ટતા સમજ્યા વિના વસ્તુનો મહિમા આવે નહીં, વસ્તુનો મહિમા આવ્યા વિના વસ્તુનો અનુભવ થાય. એટલે ગુણનો ભેદ અભેદ વસ્તુને જાણવામાં કારણ થાય છે. ગુણનો ભેદ રોકાવામાં જો કારણ થાય, ભેદમાં રોકાવાનું કારણ થાય તો અભેદ વસ્તુને જાણી શકાય. ત્યાં વિશેષ ભેદ એટલો છે, ભેદ એટલે અંદરનો મર્મ એટલો છે કે જ્યારે અભેદ વસ્તુને જાણવામાં આવે છે, અભેદ વસ્તુને ઓળખવામાં આવે છે, ત્યારે અભેદના અનુભવમાં કોઈ ભેદનો અનુભવ થતો નથી. કેમ કે અભેદમાં ભેદ નથી, અભેદમાં ભેદ નથી અને ભેદમાં અભેદપણ નથી. એટલે ભેદ દ્વારા અભેદને જાણે એમ ભેદને કારણ બનાવે, ત્યારે પણ અભેદને જાણતા ભેદ નિરસ્ત થઈ જાય છે, ભેદનો અનુભવ બિલકુલ થતો નથી. કેમ કે વસ્તુ અભેદ છે, ખરેખર વસ્તુ, નિશ્ચય વસ્તુ, શુદ્ધ વસ્તુ અભેદ વસ્તુ, વાસ્તવિક વસ્તુ અભેદ છે. અભેદમાં એકાકાર થતા તદ્રુપ થઈ ગયું, એટલે ભેદ વિલીન થઈ ગયો, અનુભવમાં ભેદ વિલીન થઈ ગયો, વ્યય થઈ ગયો. એ વ્યય થઈને અભેદને વિષય કરવા લાગે. પોતે અભેદ જેવો અભેદ સ્વરૂપ વસ્તુ છે એવો જ અભેદ ભાવ પર્યાયનો ત્યાં થાય છે. એ તો પર્યાય ધર્મ છે કે જેને અવલંબે તેવો આકાર ધારણ કરે. ભેદને અવલંબે તો ભેદાકારે પર્યાય થાય ને અભેદને અવલંબે તો અભેદાકારે થાય. એ પર્યાય ધર્મ છે. એટલે ભેદ વિના ચાલે નહીં ને ભેદમાં રોકાવું પાલવે નહીં. આમ છે, નિમિત્તથી જ્ઞાન થાય નહીં ને નિમિત્ત વિના જ્ઞાન હોય નહીં. આમ છે, નિમિત્તથી જ્ઞાન થાય નહીં અને નિમિત્ત વિના નિમિત્ત વગર ચાલે એવું નથી ને તમે નિમિત્ત ઉડાડો છો, ભાઈ ઉડાડતા નિમિત્ત થી થાય નહીં એ ત્રણેય કાળમાં સત્ય હકીકત છે, અને નિમિત્ત વિના થાય એમ પણ કોઈ દિવસ બને નહીં. બે વાત એક સાથે છે, એમાં એવું છે પોતે પોતાને પોતાથી પોતા વડે એને ક્યારે જાણ્યો જ નથી. અનાદિમાં એને કોઈને કોઈ દેશના લુબ્ધિનું નિમિત્ત મળે પછી જ્ઞાન થાય છે. દેશના લુબ્ધિ વિના જ્ઞાન નથી. લાખ કરોડ ઉપાય કરે દેશના લુબ્ધિ વિના ક્યાંય જ્ઞાન નથી. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ ચાર દેશના લુબ્ધિના નિમિત્ત છે. ગમે ત્યારે અનંત કાળમાં કોઈ પણ કાળે વિના દેશના લબ્ધિ કોઈને જ્ઞાન ન થાય. પેલા કોઈ તીર્થંકર જ નથી, કોઈ પેલા તીર્થંકર નથી. કોઈ આ પહેલા તીર્થંકર હતા એવું કોઈ નથી, અને આ છેલ્લા તીર્થંકર એવું કોઈ નહીં હોય. કોઈ છેલ્લા નહીં હોય અને કોઈ પહેલા હતા નહીં. એ તો સર્વાસ્થિતિમાંથી લઈને આવ્યા છે. શારીરિક સમ્યક દર્શન અને જ્ઞાન લઈને આવ્યા છે. અહીંયા નવું જ્ઞાન નથી થયું. એ તો એ પહેલા મુનિ દશામાં આવ્યો ત્યારે થયું. તો આપણને એમનો પૂર્વભવનનું જ્ઞાન એ કથા નથી વાંચી. પણ અહીંયા કંઈ ઋષભદેવ ભગવાનના ભાવમાં એમને નવું જ્ઞાન નથી થયું, તો લઈને જ આવ્યા છે. ત્રણ જ્ઞાન લઈને આવે છે તીર્થંકર દેવ, મતિ, શ્રુત અને અવધિ. ત્રણ જ્ઞાન તો લઈને આવે છે માતાના પેટમાં. ત્રણ જ્ઞાન માટે ગુણનો ભેદ, અભેદ વસ્તુને ઓળખવામાં જાણવામાં કારણ થાય છે. પણ એટલી સાવચેતી રાખવા યોગ્ય છે, લાલ બત્તી અહીંયા એટલી છે કે ગુણનો ભેદ જાણવામાં નિમિત્ત હોવા છતાં, અભેદમાં ભેદ નિમિત્ત પડતો હોવા છતાં નિમિત્તમાં રોકાવાય નહીં. નિમિત્તને મુખ્ય કરાય નહીં, ભેદને મુખ્ય કરાય નહીં. અહીંથી થોડો વિષય ભાવસ્વરૂપ સંબંધીનો લે છે. આ વિષય આ આખા ગ્રંથમાં બહુ સુંદર છે. અહીંયા જે વિષય લીધો છે, વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ. વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ. પદાર્થ જે છે એને શબ્દ દ્વારા કહેતા એને વિતર્ક કહેવામાં આવે છે. એનું નામ વિતર્ક છે, આ શાસ્ત્ર પરિભાષા છે. વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ. તેના અર્થને ભાવવો. શબ્દના અર્થને જાણવો એમ નહીં, પણ પદાર્થના ભાવને જોવો. અર્થને ભાવવો એટલે પદાર્થના ભાવને જોવો. અહીંયા આત્માની વાત ચાલે છે.
બરોબર.
તો કે આત્મા એ શબ્દ છે, એટલે આત્મા પદાર્થનો એ વિતર્ક છે અથવા શબ્દ છે. આત્મા નામનો જે ચૈતન્ય પદાર્થ છે એનો શબ્દ શું કે આત્મા, એનો વિતર્ક છે. એને વિતર્ક એટલા માટે કીધો છે. કોઈ એક ભેદથી એને કહેવાય છે માટે વિતર્ક છે. અનંત ગુણનું આત્મીયપણું જેનામાં છે તે આત્મા. તમારે આત્મીયતા બહુ છે, તમે કઈ જુદું ગણતા નથી. શું આત્મીયતા ઘણી થઈ ગઈ ને, ભાઈ અમારો સોનાનો દાગીનો લઈ જાય તો અમને કઈ જુદું ન લાગે કે અમારો સોનાનો દાગીનો એ લઈ ગયા છે એમ ન લાગે. આત્મીયતા કે છે ને, પરદેશમાં તો એવું નથી, પત્નીની મૂડી જુદી, પત્નીની મૂડી જુદી, તડફડ ગમે ત્યારે થાય તો પછી વાંધો આવે. આપણે ત્યાં ભારતમાં એવું નથી, આત્મીયતા, કોઈનું જુદું નહીં, કોઈની મૂડી જુદી નહીં. આમાંથી આને આટલા વાયપરાય એ પ્રશ્ન નથી રહેતો. અનંત ગુણનું એક પણ આત્મીયપણું છે એનું નામ પાડ્યું આત્મા. તો એ આત્મીયતાને સૂચક તે આત્મા, આત્મીયતાનો સૂચક તે
આત્મા.
આત્મા એવો એક આત્મીયતાનો એક વિતર્ક છે એની અંદર, દરેક શબ્દમાં એનો વિતર્ક છે. એટલો શાસ્ત્રીય પરિભાષામાં એને વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ એમ કહેવામાં આવે છે. દ્રવ્યનો જે શબ્દ છે તે દ્રવ્યશ્રુત છે એમ કહેવું છે. દ્રવ્યશ્રુત છે, દ્રવ્યનો જે શબ્દ છે તે દ્રવ્યશ્રુત છે, શબ્દ તે દ્રવ્યશ્રુત છે. કોઈ વાર વિકલ્પને પણ દ્રવ્યશ્રુત કહેવાય છે, પણ અહીંયા એ વિષય નથી ચર્ચો. વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ, તેના અર્થને ભાવવો. અર્થ એટલે અહીંયા શબ્દનો અર્થ, તે અર્થ એ કેવી રીતે અર્થ નથી કરવો, તેના ભાવ, અર્થ નામ ભાવ. અર્થ એટલે ભાવ, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય એવા અર્થમાં જે અર્થ છે ને, અર્થ એટલે ભાવ પર્યાય, જ્ઞાનની પર્યાય, દર્શનની પર્યાય, આનંદની પર્યાય, તે બધી અર્થ પર્યાય. અને પ્રદેશત્વ ગુણની પર્યાય આકારને ધારણ કરે છે તે વ્યંજન પર્યાય છે, એ અર્થની વાત છે. કે તેના અર્થને ભાવવો, અર્થને એટલે એના ભાવને ભાવવો એમ જેવું. પદાર્થના કહેનારો જે શબ્દ, એ શબ્દ છે એનો શબ્દાર્થની અહીંયા વાત નથી, પણ પદાર્થમાં રહેલા અર્થની વાત છે. પદાર્થ પણ, પદાર્થની અંદર બે શબ્દ છે, પદ વત્તા અર્થ, એને પદાર્થ કહીએ. જે પદનો જે ભાવ છે, જે પદ જે ભાવ સ્વભાવ સ્વરૂપે છે તેને તે પદાર્થ કહેવામાં, તે પદાર્થ કહેવામાં આવે છે એમ પદાર્થ છે. આત્મા નિજ પદ છે, એનો અર્થ મુખ્ય મુખ્ય ભાવ જ્ઞાન દર્શન છે. તો આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી પદાર્થ છે એમ કહેવાય, એવી રીતે લેવું. ભાવને પકડવો, એમાં આત્મામાં આત્મભાવ શું છે, આત્મામાં આત્મભાવ શું છે એ સમજીને એને ભાવવો. આ દ્રવ્ય આ ભાવ સ્વરૂપનું કારણ છે, ભાવનું તે ભાવ સ્વરૂપનું કારણ અહીંયા એમ દૂર છે. શબ્દ તે દ્રવ્ય સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ છે તે ભાવ સ્વરૂપમાં નિમિત્ત છે, અને દ્રવ્ય સ્વરૂપ થી ભાવ સ્વરૂપ કેમ પ્રગટે છે એટલી અહીંયા વાત કરવી છે. આ વાતનો વિષય આટલો જ છે અહીંયા, કે જે પદાર્થ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, એને કોઈ પણ નામ આપવામાં આવે છે તે શબ્દ છે, તે વિતર્ક છે અને તે શબ્દ છે. શબ્દાર્થ ઉપર જવું નહીં, શબ્દાર્થનું કોઈ ખાસ મહત્વ નથી. એટલા માટે કે એક શબ્દના અનેક અર્થ થાય છે, શબ્દાર્થમાં તો, શબ્દના અર્થમાં તો એક શબ્દના અનેક અર્થ થાય છે, પ્રયોજનવશ અને પ્રકરણવશ. એટલે શબ્દના અર્થની કોઈ મુખ્યતા કોઈ એક જગ્યાએ પકડી રાખે તો એમાં તકલીફ ઊભી થાય, એ તકલીફ પામે. શબ્દના અર્થ ઉપર નહીં જવું. સામાન્ય રીતે બુદ્ધિવાળો જીવ બુદ્ધિ લગાવે ત્યારે શબ્દના અર્થ ઉપર ચાલ્યો જાય. ભાવ સ્વરૂપ પ્રગટ કરવા માટે એ પદ્ધતિ નથી. સામાન્ય રીતે શબ્દનો અર્થ આવડે એને કઈક જ્ઞાન છે એમ લોકો જોવે છે, આને શબ્દનો અર્થ આવડે છે. શબ્દનો અર્થ કરતા આવડે એને જ્ઞાન લોકો જાણે છે અને એનું મહત્વ આપે છે, પણ એ મહત્વ આપવાનો વિષય નથી. શબ્દાર્થ સામાન્ય વસ્તુ છે, એ કોઈ મહત્વની ચીજ નથી. શબ્દનો ભાવ પકડાય, જે શબ્દથી જે પદાર્થ કહેવા ધારે છે તેનો ભાવ પકડાય, જ્યારે એ વસ્તુને ભાવવામાં આવે છે, ભાવ દ્વારા વસ્તુને ભાવવામાં આવે છે, જ્ઞાનમાં ભાવ સમજાય તો એ વસ્તુને ભાવી શકે, નહીતર વસ્તુની ભાવના રહેતી નથી કે થતી નથી. અને બધો આધાર ભાવના ઉપર છે, ભાવના વિનાનું બધું કોરું ને લુપ્ત છે. દ્રષ્ટાંત લઈએ, પરિણામનો આધાર પરિણામના રસ ઉપર છે. તમામ પરિણામનો દોર પરિણામના રસ ઉપર છે. જેટલું રસ એટલું પરિણામ, જે બાજુનો જેટલો રસ એ બાજુના બધા ગુણના પરિણામ ખેંચાઈ જાય, આખો આત્મા ખેંચાય એ બાજુ. કંટ્રોલ રસ ઉપર છે આખો પરિણામનો. તો વિજ્ઞાન છે ને વસ્તુનું, તો કોઈ એમ પૂછે કે રસ એટલે શું, તો એને એને એમ કહીએ કે રસ તો એક શબ્દ એટલે વિતર્ક છે. રસ નામનો શબ્દ છે એક વિતર્ક છે, એના ભાવને પકડતું, શબ્દના અર્થને સમજવાની મહેનત કરવા કરતા એના ભાવને પકડતું. ખાસ કરીને આપ જે અધ્યાત્મ શાસ્ત્ર છે એ ભાવોને કહેનારું વિતર્ક શાસ્ત્ર છે, એના શબ્દો બધા બધા ભાવોને કહેનારા. તો એ શબ્દોના શબ્દાર્થને માં જવાને બદલે એ શબ્દો કયા ભાવને કહે છે ભાવનો પકડે તો કઈ નું કઈ કલ્પના કરી નાખે. કોઈ પણ વિતર્ક માંથી કુતર્ક માં જાય, વિતર્ક માંથી કુતર્ક માં જવાની સંભાવના છે. પણ સાચો અર્થ કરે તો ભૂયથમ અસુદો ખલુ સમાયથી હવહી જીવો, આટલા શબ્દો પડ્યા છે દ્રષ્ટાંત કરે કે ભૂતાર્થ ને આશ્રિત ખરેખર શૂન્ય દ્રષ્ટિ થવાય છે. ચોખ્ખો શબ્દ નો અર્થ આવો છે, તો કે શબ્દના અર્થનું બહુ મહત્વ નથી. ભલે ચોખ્ખો એવો અર્થ હોય એની સાથે અમને બહુ વાંધો નથી ને બહુ વિરોધ પણ નથી, પણ એનું કોઈ ખાસ મહત્વ નથી આ વિષયમાં. આ પ્રકરણમાં ભાવનું મહત્વ છે. એ ભૂતાર્થ ભૂતાર્થ તત્વનો ભાવ શું છે કે જેને ભાવતા એનો આશ્રય થાય, એ બંને ભાવોનું અહીંયા મહત્વ છે. એ બંને ભાવો કેવી રીતે, એ બંને ભાવોની સ્થિતિ કેવી રીતે વાસ્તવિક આવે એ વાત અહીંયા દીપચિંદી સમજાવવા માંગે છે. બહુ સારું પ્રકરણ છે. એક શબ્દ તો અહીંયા એવું લીધો છે કે જે પદાર્થના ભાવને ભાવવામાં આવે છે તે ભાવ શ્રુત. જે જ્ઞાન, શ્રુત એટલે જ્ઞાન સાંભળેલું, શ્રુત એટલે સાંભળેલું, દ્રવ્ય શ્રુત વિતર્કથી જે વિતર્ક જેમાં નિમિત્ત છે તેને શ્રુત કહીએ, એ જ્ઞાન. એમાં ભાવ પકડાણો જ્ઞાનમાં તો તે ભાવ શ્રુત, આત્માનો સ્વભાવ પકડાણો તો તે ભાવ શ્રુત. તો એ ભાવ શ્રુત શું કાર્ય કરે છે કે ભાવ શ્રુત છે તે શ્રુતમાં સ્વરૂપ અનુભવકરણને કહ્યું છે. તે સુંદર ભાષા કાર્ય. ભાવ શ્રુત છે તે શ્રુતમાં સ્વરૂપ અનુભવકરણને કહ્યું. તે શું કરે છે ભાવ શ્રુત? હું આવો આત્મા એમ જ્ઞાનમાં આવ્યું, શ્રુતમાં એટલે જ્ઞાનમાં આવ્યું, તો એ કોકને જાણે છે એમ જ્ઞાન આઘું દૂર ઊભું રહેતું નથી. હું આત્મા જ્ઞાનમય તો એ જ્ઞાનનો અનુભવ કરવા લાગે છે. એવું જે અનુભવકરણ ઉપર જે જ્ઞાન ગયું તે ભાવ શ્રુત એમ છે. શબ્દના અર્થને તો એટલો ગૌણ કરી નાખ્યો છે કે અહીંયા એની ચર્ચા જ નથી કરી, શબ્દાર્થની તો ચર્ચા જ નથી કરી. ભાવને ગ્રહણ કરીને, ભાવ જ્ઞાનમાં ભાવને ગ્રહણ કરીને ભાવશ્રુત કે થાય, ઉત્પન્ન થાય તો એ શું કરે કે ભાવશ્રુત તો જે નિજ સ્વરૂપને જાણે, નિજ સ્વભાવને જાણે, એનું અનુભવકરણ કરવા લાગે. કેવો શબ્દ વાપરો છે? અનુભવકરણ. જ્ઞાનમાં અનુભવ કરે, જ્ઞાનમાં માત્ર જાણે તે ભાવશ્રુત નહીં, પણ જ્ઞાનમાં અનુભવ કરે તે ભાવશ્રુત. આના ઉપરથી થોડાક બીજા વિચારો. અનાદિથી જીવ પર પદાર્થમાં સાવધાન છે. શું કરવા? કે કોઈ ને કોઈ પર પદાર્થ જેમાં આ જીવ સાવધાન છે તેમાં તેને સુખનો નિશ્ચય છે ભ્રાંતિગતપણે, એટલે એ પર પદાર્થમાં સાવધાન છે. તો ત્યાં એ શું કરે છે કે ત્યાં એને પદાર્થમાં સુખના ભાવને નિશ્ચિત કર્યો છે, અને સુખના ભાવને નિશ્ચિત કરીને આઘો ઉભો રહેતો નથી, પણ એમાં સાવધાન થઈને તેનું અનુભવકરણ કરે છે. હવે આમ પ્રેક્ટિકલી જુઓ આવે છે તો જે જીવ અનાદિથી આ પ્રકારે પરપદાર્થમાં સાવધાન છે એમાં પણ એને જે નિશ્ચય, જે ભાવોનો નિશ્ચય થયો છે તેનું અનુભવકરણ ચાલે છે. તો અહીંયા આત્મા પદાર્થ સાંભળ્યો ત્યારે કહેવાય, દ્રવ્ય શ્રુતને અને ભાવ શ્રુતને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે થયો કહેવાય કે જ્યારે દ્રવ્ય શ્રુત દ્વારા કહેવા ધારેલો, શબ્દ દ્વારા, વિતર્ક દ્વારા કહેવા ધારેલો આત્મા એમાં સાવધાન થાય ત્યારે એ સાવધાન થવું તે અનુભવકરણ છે. જો ભાવશ્રુત દ્વારા સ્વભાવનો ભાવ ભાવવામાં ન આવ્યો તો તે ભાવશ્રુત નથી. જો સ્વભાવનો ભાવ ભાવવામાં આવ્યો તો એને અવશ્ય પરની સાવધાની છૂટે અને સ્વરૂપની અંતર સાવધાની આવે. જો અંતર સાવધાની આવે તો ભાવશ્રુત થયું છે, નહીતર દ્રવ્યશ્રુત સાંભળ્યું છે પણ ભાવશ્રુત થયું નથી. આ એનું લક્ષણ છે ભાવ. પછી ગોટાળો કરે જ કે ભાવ, એને ભાવ ન પકડાય તો ભાવ ભાષણ થાય, ભાવ ભાષણ ન થાય તો કલ્પના કે છાપા જેવું છે. છાપાનું શું છે? ટકતું નથી. છાપાના સમાચાર ટકતા નથી. રોજે રોજ નવા વાંચવાના, જૂના પૂછાઈ જાય, એમાં ટકશે નહીં તમે. અનુભવ કરવા લાગે છે એનો, મને તીખું લાગ્યું, મને ઠંડુ લાગ્યું, મને ગળું લાગ્યું, મને સુવાળું લાગ્યું, ખડબચડું લાગ્યું, એ બધું એનો અનુભવકરણ છે. એ બધો અહીં તો સિદ્ધાંત શું છે કે પરની સાવધાની જ્યાં સુધી છે એ તને સ્વરૂપમાં અંતર્મુખ થવા દેશે નહીં. આ એક સિદ્ધાંત છે. જ્યાં સુધી પરની સાવધાની છે ત્યાં સુધી અંતર્મુખ થવાશે નહીં, અને જેને અંતર સાવધાની આવી તે બહિર્મુખ થશે નહીં. બે સામે સામે, એટલે એને ભાવસ્વરૂપ છે એ અંતર સાવધાની સાથે સંબંધ ધરાવે છે એનું લક્ષણ છે. અને આ પ્રકારે દ્રવ્ય સ્વરૂપમાંથી ભાવ સ્વરૂપમાં આવવું જોઈએ. સ્વસાવધાનીમાં ભાવ પકડવો છે ને, ભાવને પકડીને સાવધાન થાય છે કે આ હું આ હું એમાં અનુભવકરણ થાય છે, અથવા આ હું એમાં ખરેખર ઉપાદેયતા આવે છે. વાતવી લેશે કે પરમાત્માને ઉપાદેય કયો, શું કહ્યું? વિતર્ક દ્વારા દ્રવ્ય સ્મૃતિમાં પરમાત્માને ઉપાદેય કયો, બરાબર અર્થ સમજાય છે? કઈ કામ નહી લાગે, અર્થ સમજાય એનું કોઈ મહત્વ નથી. પરમાત્મા ઉપાદેય છે એ અર્થ તમે સમજાણો એનું કોઈ મહત્વ નથી. આ કેટલો લેવલ ફેર છે વાત આખી, કે મોટા ભાગે તો શબ્દના અર્થના ઝઘડા થાય છે વિદ્વાનો. જે વાંચતા નથી એને વિદવત્તા નથી, ને એને એક પ્રકારની તકરાર નથી. પણ વિદ્વાનોને જે તકરાર છે એ શબ્દાર્થની છે. આ તો કહે છે કે શબ્દનો અર્થ સાચો આવડે તો એનું મહત્વ નથી. બોલ, હવે શું તારે કેવું છે? આખું લેવલ જ જુદું છે આ વાતનું. એ લેવલ તો છોડી દેતો, એ સ્ટેજની આ વાત. આ તો ભાવને પકડ, પરમાત્માને ઉપાદી કયો તો એનો અર્થ નહીં પણ ઉપાદેયતા ભાવમાં આવે ત્યારે તમે ભાવ શરૂ છે. પરમાત્મા ઉપાદેય છે એવું કે સાંભળ્યું આગ્રહ કરો, અંદરમાં ઉપાદેય થાય છે પરમાત્મા તત્વ તો ભાવ સ્વરૂપ છે, નહીં તો ભાવ સ્વરૂપ નથી. ભલે અર્થને આવડતો હોય પણ દ્રવ સ્વરૂપ છે એ પણ દ્રવ સ્વરૂપમાં જાય છે, ભાવ સ્વરૂપ જ થતું નથી. કેમ કે વિકલ્પ વિચાર માત્ર જ છે, બીજું કાંઈ નથી. પરમાત્મા પરમ દેવ છે ને, પરમ દેવ નિર્વિકલ્પ સમાધિ ના કાળે ઉપાદે છે. શુદ્ધાત્મા નિર્વિકલ્પ સમાધિ ના કાળે ઉપાદે છે. બધી વખતે આતિકામાં એવો જ અર્થ એ ઉપાદેયતાને જ ઉપાદેય લેવું છે. ઉપાદેયનો અર્થ એ નહીં, પરમાત્માને ઉપાદેય કયો તે જ રૂપ ભાવ. પરમાત્માને ઉપાદેય કયો તે જ રૂપ ભાવ, તે ભાવ સ્વરૂપ રસ. ઉપાદેયતા થાય તે ભાવ સ્વરૂપનો રસ ત્યાં પ્રજ્ઞો, રસ વગર કામ થાય એ આધાર બધા રસ ઉપર છે. તે ભાવ સ્વરૂપ રસ, તે રસની શું ભાવ ધરાવીને તે રસની શું સંતુષ્ટ થા, પોતાની કઈ અંદર પરિણતિ બહુ તગડી છે. દીપચંદજીની પરિણતિ ભાવ તગડી છે. શું કહ્યું કે જે ઉપાદેય રૂપણું છે તે જ રૂપ જે ભાવ છે તે ભાવ સ્વરૂપ રસ છે. તેને તું પી, તેને પીને તારે અનાદિની જે તૃષા છે એની તૃપ્તિ કર, એને પીને તું તૃપ્તિ કર. એમ કહું અમરપદ સમાધિથી છે આવું જે પીવામાં આવે છે એવું અમરપદ છે એ સમાધિથી છે. બરાબર છે, પાંચ મિનિટ બાકી છે. બરાબર, અમરપદ સમાધિથી છે એ જે ત્રિકાળી અમરપદ છે, અવસ્થામાં પણ જન્મ મરણ ન થાય એ આવી સમાધિથી છે. જ્યારે ભાવશ્રુત દ્વારા શુદ્ધોપયોગ થઈ અને સમાધિ લાગે ત્યારે અમરપણું પ્રાપ્ત થાય છે, અમરપદ પ્રાપ્ત થાય છે એટલે અમરપદનો અનુભવ આવે છે, અને જન્મ મરણ મટે છે એટલે અમર અમર થઈ જાય છે. કે આ રીતે જ્ઞાન વાનગીને ઓળખીને અનેક સંતો અજર અમર થયા. સીધી વાત એમ બધી સમજાય. આ પ્રકારે જ્ઞાન વાનગીને ઓળખી ઓળખીને અનેક સંતો અજર અમર થઈ ગયા. શરૂઆતમાં ત્યાં જે આ જ્ઞાન પોતામાં પરમા પોતાને જાણે છે તે જ આ જ્ઞાન નિજવાનગી છે. જે જ્ઞાન પરમા પોતાને જાણે છે તે જ્ઞાન જ નિજવાન. આ નિજ જ્ઞાનવાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા તે કહેવા માત્ર જ ન ગ્રહે, માત્ર બોલવાની વાત નથી અથવા માત્ર એનો શબ્દાર્થ કરવાની વાત નથી. કહેવા માત્ર કે બોલવા માત્ર કે શબ્દાર્થ કરવા માત્ર આ વાત નથી, પણ ચિત્તને ચેતનામાં લીન કરે, ગ્રહણ કરે એમ. જ્ઞાન વાનગીથી ચેતના સ્વભાવને ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરે, લીન કરે એમાં, ચેતના દ્વારા ચેતનાને એમાં લીન કરે, ત્યારે અજર અમર થાય, ત્યારે એના જન્મ મરણ મટે. એટલે વૃદ્ધાવસ્થા, એને વૃદ્ધાવસ્થા નથી એને મરણ હોવાનો પ્રશ્ન. ભાવસ્વરૂપ પ્રાપ્ત છે તે નિમિત્ત, તે જ નિમિત્ત થાય, દીવાથી દીવો સળગે. એમની પોતાની પોતાની આગવી શૈલી છે, મૌલિક પદ્ધતિ છે. ના, આ એની પોતાની પદ્ધતિ છે. ભાવસ્વરૂપ જય હો.